તારીખ 25/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 111, 113 અને 114 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 155.
પ્રયોગનો પ્રશ્ન છે કે અંદરમાં પ્રયોગ કરવો એમ ગુરુદેવ શ્રી ફરમાવે છે તો મારે કેવી રીતે પ્રયોગ કરવો? પ્રયોગ શું છે અને કેવી રીતે કરવા? કાલે સ્વાધ્યાય ચાલ્યો આપણે એના ઉપર. પ્રયોગ છે એ સમજણને પરિણામ ચાલતા પરિણામમાં લાગુ કરવી એનું નામ પ્રયોગ છે. ભિન્નતાની સમજણ થઈ કે જળ ચૈતન્ય ભિન્ન છે તો આપણો આખા દિવસનો રોજિંદો વ્યવહાર જળ પદાર્થ સાથે છે. સવારમાં ઉઠીએ ત્યારથી શરીરનું નિત્યકર્મ આપણે ચાલુ થઈ જાય છે. બ્રશ કરવું, નાહવું, કપડાં પહેરવા વગેરે. બધા વ્યવહાર આખો દિવસનો જોઈએ, ખાવું પીવું માંડીને જળ સાથેના આપણા પરિણામો ઉદયમાં ચાલે છે. તો આપણા ભાવોની મર્યાદા શું
બરાબર
એ આપણે સમજણ પ્રમાણે લાગુ કરી શકીએ. ખાતી વખતે કોળીઓ મોઢામાં લઈએ છીએ તો એમાં ભાવ કરવા સિવાય ત્યાંથી આગળ આપણું અસ્તિત્વ નથી. જળ ચૈતન્યની ભિન્નતા ત્યાં આપણે લાગુ કરીએ છીએ કે નથી કરતા તો આપણે પ્રયોગ કર્યો કહેવાય દ્રષ્ટાંત તરીકે. પછી ભૂમિકા અનુસારના બધા પ્રયોગો છે પણ એક સામાન્યમાં સામાન્ય ઉદય છે કે રોજ જમવાના ટાઈમે જમવા બેસી જઈએ છીએ એમ બરાબર. અને રોજનો ઉદય એટલો સામાન્ય છે કે એની અંદર કાંઈ આપણે વિચાર કરતા ન હોય એમને ભોગતા બુદ્ધિ, કરતા બુદ્ધિ, સુખ બુદ્ધિ, આધાર બુદ્ધિ બધું ચાલુ હોય. પછી રાગ દ્વેષ પણ થાય, આ ચીજ સારી બની, આ નથી બરાબર, પણ સ્વાધ્યાયમાં સત્સંગમાં જળ ચૈતન્યની ભિન્નતા આપણે સ્વીકારી છે, પછી સમજીને સ્વીકારી છે અને એમ પણ આપણે કહીએ છીએ કે આ બધું અમને બરાબર સમજાણું છે. હવે એ સમજાણું છે એનો ઉપયોગ થવો એનું નામ પ્રયોગ છે. જે વાત સમજ્યા છીએ એને ઉપયોગમાં લઈએ તો એને એને એનો પ્રયોગ કર્યો કહેવાય. અને એ આ રીતે થાય છે. કઈ રીતે થાય કે આ રીતે થાય છે એ ચર્ચા આપણે કાલે ચાલી. ત્યારે પ્રશ્ન એમ કર્યો કે આ શ્રદ્ધાનો પ્રયોગ કહેવાય કે ચારિત્રનો? કેમ કે આચરણની વાત આવી, અમલીકરણની વાત આવી. પ્રયોગમાં શું આવ્યું? સમજણનું અમલીકરણ, એનું નામ પ્રયોગ. તો અમલીકરણ એટલે આચરણ થાય. ત્યારે ઓલું વાંચ્યું છે ને કે ભાઈ શ્રદ્ધાનું પહેલા આપણે કરવાનું છે, ચારિત્રની કઈ ઉતાવળ કરવાની જરૂર નથી. પહેલા શ્રદ્ધા આપણી ફરવી જોઈએ, ચારિત્રને આપણે પહેલા બદલાવવાનું કઈ જરૂર નથી. આ તો આચરણની વાત તો ચારિત્રમાં આવે છે. અને ચારિત્ર કેવું કે શ્રદ્ધાનો પ્રયોગ કેવો? કોનો પ્રયોગ કેવો? ઉત્તર આપ્યો છે કે આ શ્રદ્ધાનો પ્રયોગ છે. પૂછવા, શ્રદ્ધાનો પ્રયોગ કેમ કર્યો અહીંયા? કે દર્શનનો આ પ્રયોગથી મળવો પડે છે, માટે ભલે સાથે સાથે ચારિત્રમાં મળો પડતો હોય તો એનું કઈ આપણને વાંધો ન હોવો જોઈએ, પણ શ્રદ્ધામાં ફેરફાર થાય છે કે નહીં, મિથ્યા શ્રદ્ધા મંદ પડે છે કે નહીં, દર્શન મોહનો અનુભાગ ઘટે છે કે નહીં, એ પહેલા વિચારવાનું છે. તો સમજણ કરે અને સંમત કરે ત્યારે પણ દર્શન મોહનો અનુભાગ ઘટે, અને એ સમજણનું અમલીકરણ કરે ત્યારે પણ દર્શન મોહનો અનુભાગ ઘટે છે. ભલે આચરણના ફિલ્ડમાં એ વાત આવી તો પણ દર્શન મોહ ઘટે છે. એટલે એમ ઉત્તર આપ્યો છે કે આ શ્રદ્ધાનો પ્રયોગ છે. હજી તેને વિકલ્પથી શ્રદ્ધા કરી છે એટલે સ્વીકારી છે કે જળ ચૈતન્યની ભિન્નતા છે, કે જેટલી વાતો સ્વીકારી છે એ સિવાય પણ જેટલી તત્વજ્ઞાનની જે વાતો સ્વીકારી છે એ હજી વિકલ્પથી સ્વીકારી છે, એથી આગળની કોઈ વિશેષ વાત એમાં નથી. પરંતુ અંતરમાં યથાર્થ શ્રદ્ધા થઈ એમ ક્યારે કહેવાય, અથવા એમ ક્યારે ગણાય કે યથાર્થ શ્રદ્ધા થઈ છે? કે જ્યારે ન્યારી પરિણતિ થાય ત્યારે. આ ખાસ એમનો ઉત્તર દેવાની વિશિષ્ટતા છે. પરિણતિ થઈ હોય તો હું માનું છું, આપણે હવે સ્ટેજ વાઇઝ વિચાર કરીએ કે પરિભ્રમણની વેદનામાં આવ્યા ક્યારે ગણાય, કે અભિપ્રાયમાં ફેર થઈને પરિણતિ ફરે ત્યારે, પૂર્ણતાનું લક્ષ્ય ક્યારે થયું કહેવાય, કે અભિપ્રાય ફરીને પરિણતિ ફરે ત્યારે, પલટાય ત્યારે. વેદના કોઈ એમ કે ભાઈ વેદના તો અમને આવી ગઈ છે, એક વખત એટલું બધું દુઃખ લાગેલું, એટલું બધું દુઃખ લાગેલું કે આજે મેં ઘણું પરિભ્રમણ કર્યું છે, હવે તો બસ થાય તો સારું, દુઃખ ઘણું લાગેલું છે. તો વેદના આવી ગઈ, એ સ્ટેજ પસાર કરી ગયા, એમ સમજવું કે ન સમજવું, પરિણતિ થાય તો સમજવું, પરિણતિ લાવ. પ્રશ્નનો ઉત્તર જ્ઞાની શું આપે છે? તું પરિણતિ લાવ, અને પરિણતિ દેખાડતો.
દુઃખ લાગ્યું હોય અને પરિણતિ ન થઈ હોય એના પાછળનું કારણ શું?
આમ તો ઉનાળ થયું એટલે થોડું વધારે ચાલે, પણ વધારે ચાલ્યું માટે ઉનાળ થયું છે એમ પાછળ નથી. આટલા દિવસ ને આટલા કલાક ચાલવું જોઈએ, કારણ કે નહીતર એટલા દિવસ ને એટલા કલાક થી વધારે ચાલે તો સિક્કો મારવો પડે. જો ટાઈમ આપણે ફિક્સ કરીએ તો એ ટાઈમ થી વધારે ચાલે તો પછી સિક્કો મારી દેવો પડે ને કે તો હવે આને આવી ગઈ વેદના એમ નહી. એટલે નાની પુરુષે એમ કીધું કે અમારો આંખ જે તપાસવાનો આંખ છે એ પરિણતિ ઉપર છે, બીજો આંખ અમારો નથી. તું દાખલો ગણીને લાવ્યો પણ જવાબ ખોટો છે એનો. હા, દાખલો તો ગણ્યો પણ જવાબ તો ખોટો લખ્યો છે. એમ તો અમને પરિણતિ દેખાડ, બીજું કઈ નહીં. ચાલે છે એની પરિણતિ કે કોઈ ભોગે સંસારમાં રખડવું જ નથી. ઘણી વાર પ્રકૃતિ જોર ખાઈ જાય, કોઈ ઉદય એવા પણ આવી જાય, આખરા હણબલી જાય, અથમચી જાય, પણ જો યથાર્થ વેદના આવી હોય ને, કોઈ ભોગે સંસાર નથી. બીજું તો એ બધી અનકન્ડિશનલ સંસારમાંથી નીકળી જવું છે. કોઈ પણ ભોગ આપીને સંસારમાંથી નીકળી
જવું,
હા, એટલે પછી એ ઉદયને મુખ્ય ન કરે, ઉદયને મુખ્ય ન કરે. નહીંતર ઉદયની મુખ્યતામાં બધું ખોવે છે. જીવ ક્યાં ખોવે છે? બધું ઉદયની મુખ્યતામાં. બીજો દાખલો લઈએ, એમાં જ્ઞાની પુરુષ ને સત્પુરુષ ને માયના છે, એક સ્ટેજ છે ને, તો લાભ પરિણતિ દેખાશે, પરિણતિ થઈશ કે નહીં, હમણાં અમારે ત્યાં ચાલે છે સવારના સ્વાધ્યાયમાં. કૃપાળુ દેવ ના વચનામૃત નો આધાર લેવો હોય તો 212 નંબર નો પત્ર વાંચી લેવો. પણ માત્ર વિકલ્પ થી શ્રદ્ધા કરી હોય તો એ કઈ યથાર્થ શ્રદ્ધા નથી. યથાર્થ શ્રદ્ધા થઈ એમ ક્યારે કહેવાય? એટલે માયનું એમ ક્યારે કહેવાય? બોલી સતત સમ્યક દર્શન ની શ્રદ્ધા ની વાત. આ તો જે સ્વીકાર્યું છે કે જયારે જ્ઞાની પરિણતિ થાય ત્યારે એને અનુસરીને પરિણતિ ત્યારે યથાર્થ શ્રદ્ધા થઈ એમ કહેવાય, અને તો શ્રદ્ધાનો પ્રયોગ કર્યો એમ કહેવાય. એટલે ત્યાં દર્શન મોહનો અનુભાગ તૂટ્યો છે. એ સ્ટેજમાં જે દર્શન મોહનો અનુભાગ તૂટવો જોઈએ એ તૂટ્યો છે. શું દરેક જ્ઞાનીઓના વચનોમાં જુદું જુદું સ્પષ્ટીકરણ આવે છે. જે યથાર્થ પ્રતીતિ હોય તેની સાથે સ્વરૂપ આચરણ ચારિત્ર પણ હોય છે, પરંતુ તે ચારિત્રમાં ગણાતું નથી. ચોથા ગુણ સ્થાને યથાર્થ પ્રતીતિ એટલે સમ્યક દર્શન થાય છે ત્યારે ચારિત્રની અંદર તો ફેરફાર થાય છે. અનંતાનુબંધીની ક્રોધમાન માયા લોક તો ગયા નાસ્તિથી, અસ્થિથી સ્વરૂપમાં લીન થયો ત્યારે સમ્યક દર્શન પ્રગટ્યું છે. તો એ સ્વરૂપ લીનતાને સ્વરૂપ આચરણ, સ્વરૂપ સ્થિરતા અને વિતરાગતા એ બધું ત્યાં નામ પામે છે, પણ જઘન્ય દશામાં હોવાથી, અલ્પપણે હોવાથી એને ત્યાં મુખ્યપણે ગણતા નથી. એટલે ગણાતું નથી ચારિત્રમાં. પણ ચારિત્રમાં ન ગણાય તો પણ એને સમ્યક દ્રષ્ટિ જીવને મિથ્યા ચારિત્રી નથી કહેવાતો. એના ચારિત્રને મિથ્યા ચારિત્ર એવું નામ નથી લાગતું. પાપ ભાવ હોય તો એવો તો ગ્રસ્ત દશામાં તો પાપ હોય જ છે, તો પણ નહી એટલે એને મુનિ દશા હોય લે. તો મુનિ દશામાં તો શું છે, જેટલી સ્વરૂપ લીનતા એટલું ચારિત્ર છે. એમના પંચમહાવ્રત ને જે ચારિત્ર કહેવાય છે તો વ્યવહારિક કહેવાય છે. એટલે નિશ્ચય તેને અચારિત્ર કહે. પંચમહાવ્રત ના શુભ ભાવના પરિણામો ને અચારિત્ર કહે, પણ મિથ્યા ચારિત્ર નો કહેવાય. પ્રમત દશા કહેવાય, અચારિત્ર પણ કહેવાય, પણ મિથ્યા ચારિત્ર નો કહેવાય. જાતિ ફેર છે, જાતિ ફેર છે, એમ છે. એ જ પંચમહાવ્રત ના એવા જ નિરતાચાર પરિણામ દ્રવલિંગી મિથ્યા દ્રષ્ટિ મુનિ ને હોય તો મિથ્યા ચારિત્ર કહેવાય, પણ એના સરખા દેખાય. અને કદાચ ભાવલિંગી ને અતિચાર દોષ પણ થાય, અને દ્રવલિંગી ને બિલકુલ અતિચાર દોષ ન થાય લ્યો તોય દ્રવલિંગી નું મિથ્યા ચારિત્ર છે ને ભાવલિંગી નું અચારિત્ર છે, પણ મિથ્યા ચારિત્ર છે. કેમ કે જાતે પલટાણે છે, સમ્યક જાતે શરૂ થઈ ગઈ. એ તો શુભ ભાવ છે મુનિ ને તો, પણ ગ્રસ્ત ને તો અશુભ ભાવ પણ હોય. વેપાર ધંધો ગ્રસ્તી અચારિત્ર ન કહેવાય ને, અચારિત્ર કહેવાય પણ મિથ્યા ચારિત્ર ન કહેવાય ને, એમ છે. એટલે યથાર્થ પ્રતીતિ હોય તેની સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પણ હોય છે, પરંતુ તે ચારિત્રમાં ગણાતું નથી. વિશેષ લીનતા થાય તેને ચારિત્ર કહેવાય છે. જેટલી લીનતા થાય વિશેષ એટલું ચારિત્ર ગણું. કેમ કે ચારિત્ર ગુણનો પરિણમન સ્વરૂપ સ્થિરતાને વિતરાગતા છે. મોક્ષ માર્ગમાં નિશ્ચય ચારિત્ર જેટલી સ્વરૂપમાં એકાગ્રતા લીનતા અને વિતરાગતા પ્રગટ થઈ એટલું ચારિત્ર આત્માનું, અને જેટલું સ્વસંવેદન એટલું આત્માનું જ્ઞાન, જેટલું શાસ્ત્રનું જાણપણું એટલું જ્ઞાન એમની, એમ જ્ઞાન નહીં. એક ચોથા ગુણ સ્થાન વર્તે સમ્યક દ્રષ્ટિને બાર અંગનું જ્ઞાન હોય. કેટલું બારે બાર જ્ઞાન હોય લબ્ધિથી. અને છઠ્ઠા સાતમા મુનિને શાસ્ત્ર જ્ઞાન બિલકુલ ન હોય, નવ તત્વના નામે યાદ ન હોય. શિવ ભૂતિ મુનિ જ્ઞાન કોનો વધારે? મુનિરાજ ચોથા ગુણ સ્થાન વાળા. સ્વસંવેદન જ્ઞાન એટલું જ જ્ઞાન, અને એ સ્વસંવેદન જ્ઞાન માં સ્વરૂપ ને ગ્રહણ કરવાનું કાર્ય થાય છે. ઓલા બારંગ ના જ્ઞાન માં તો પર ને ગ્રહણ કર્યું છે, વિકલ્પ છે બધા. જેટલો વિસ્તાર છે એટલા વિકલ્પ છે. સ્વસંવેદન જ્ઞાન એટલું જ્ઞાન, નિશ્ચય જ્ઞાન એટલું જ. અને સ્વરૂપ પ્રતીતિ બધાને સરખી હોય છે. ચોથા ગુણ સ્થાનના તિર્યંશ ધર્માત્માને અને સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધ પરમાત્મા ને સમ્યક દર્શન સરખું છે. ગુરુદેવ એમ કહેતા ઓખાણ જ્ઞાનની પર્યાયમાં જાય છે, પણ સમ્યક દર્શન અપેક્ષાએ એક તિર્યંચ દેડકો હોય ખાબોચિયાનો, પાણીના ખાબોચિયાનો, અને ઉપર સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધ પરમાત્મા છે, એ બે સરખા છે એમ કહેતા. શું કેતા, સમ્યક દર્શન ની અપેક્ષા એ બે સરખા છે એમ કેતા. પછી બાકી બધા ગુણો મનો વિકાસ જુદી વાત છે. મોક્ષ માર્ગમાં ત્રણ મુખ્ય ગુણોની પ્રવૃત્તિ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. જ્ઞાની પુરુષ ની ઓળખાણ ને પહેલું સંકેત કીધું છે કૃપાળુ દેવે, 751 પત્ર માં એને પહેલું સંકેત કીધું છે. અને જ્ઞાન અપેક્ષા એ એને એ ભૂમિકાનું આત્મજ્ઞાન કહી દો તો વાંધો નથી. જો એ ભૂમિકાનું એને સમ્યક દર્શન કેવું હોય તો એ ભૂમિકાનું એને આત્મજ્ઞાન કહેવામાં પણ દોષ નથી. પણ જેમ છે એમ જાણીને વાત છે. ઉત્સાહ અને પ્રેરણા આપવા માટે એ રીતે કહેવામાં વાંધો નથી. પછી પાછું એકની જગ્યાએ બીજું પકડાઈ જાય તેથી નુકસાન થાય. વિશેષ લીનતા થાય તેને ચારિત્ર કહેવાય છે. માટે આ શ્રદ્ધાનો જ પ્રયોગ છે. કયો? જે અમલીકરણ કરે છે મુમુક્ષુ જીવ, મુમુક્ષુ ની ભૂમિકામાં અમલીકરણ કરે છે એ શ્રદ્ધાનો પ્રયોગ છે. શેનું અમલીકરણ કરે છે? પોતાના સમજણનું અમલીકરણ કરે છે. અને પોતાને લાગવું પડે છે એ ભૂમિકાની સમજણનું અમલીકરણ કરે છે. એક દ્રષ્ટાંત બીજો લઈએ વધારે જરા ચોખવટ થાય એટલે, કે કોઈ એક મુમુક્ષુએ એવો નિયમ લઈ લીધો છે કે મારે રોજ જિનેશ્વર ભગવાનના દર્શન કર્યા વિના કાંઈ પાણી પીવું નહીં, કે ચા પાણી નાસ્તો કાંઈ જ આપણે સવારમાં લેતા હોય કાંઈ ન લેવું. અને કોઈ કારણસર ભગવાનના દર્શન જવામાં તો દેરાસર જવું પડે ને, ભલે મોડું થાય તો ત્યાં સુધી ન લઈએ. કોઈ વાર કલાક બે ચાર કલાકનું પણ વહેલું મોડું થાય તો ન પણ લે. અને કોઈ વાર એવી પરિસ્થિતિ હોય તો ઉપવાસ પણ કરી લે, કેમ કે નિયમ એટલે નિયમ. અને એવા ઘણા આપણા સંપ્રદાયની અંદર એવા દિગંબરમાં શ્વેતાંબરમાં બધામાં હોય છે. હવે સત્સંગને કારણે પરિસ્થિતિ એવી ઊભી થાય કે કા સત્સંગ કરવો અને કા દર્શન કરવા, બેમાંથી એક અવેલેબલ છે. બીજું બે મળે એવી પરિસ્થિતિ નથી, એવા કોઈ વિચિત્ર સંયોગો છે. તો આ નિયમ તોડવો કે ન તોડવો? તો કે એમ કેમ? તો કે તું ભગવાનના મંદિરમાં જઈને દર્શન કરીશ ત્યારે તને શુભ ભાવ થશે, તારો ચારિત્ર મોહ મંદ થશે. અને સત્સંગમાં જઈશ તો તારો દર્શન મોહ અને ચારિત્ર મોહ બે મંદ થશે. તો તું વેપારમાં હિસાબ ગણે છે, હિસાબ ગણે તને ફાયદો છે એમાં. તો તારી ભૂમિકામાં તને પ્રયોજનભૂત શું આ બે માંથી કે સત્સંગ? તો પોતાને જે પ્રયોજનભૂત હોય તેનું અમલીકરણ કરે એને દર્શન મોહની મનતા થાય. આ એક દ્રષ્ટાંત આપ્યો. પણ જે વાતો પોતાની ભૂમિકાને લાગુ પડતી હોય, પોતાના પરિણામોને લાગુ પડતી હોય, ભૂમિકા મીન્સ ચાલતા પરિણામો, ચાલતી યોગ્યતા, એમાં લાગુ પડતી હોય એનું અમલીકરણ કરીને એમાં સુધાર કરે એને અમલીકરણ કરવાની સૂઝ કહેવામાં આવે છે. કામ કરવાની પણ સૂઝબૂઝ હોવી જોઈએ. જેમ રોટલી વણતા વણતા બેલેન્સ જાળવવાની સૂઝ આવે, જોવાથી ન આવે. 10 વર્ષ સુધી રોટલી વણનારને જોવે એટલે રોટલી વણતા ન આવડે. વેરણ ફેરવવાની પ્રેક્ટિસ કરતા જ એને આવડે. એમ અહીંયા પણ અમલીકરણ કરે પછી સૂઝ આવે, અમલીકરણની ભૂમિકામાં આવે. સત્સંગમાં પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરવાનો ઉત્સાહ જાગે, અમલીકરણ કરવાનો ઉત્સાહ જાગે, અને અમલીકરણ કરે પોતાના ચાલતા પરિણામોમાં, ત્યારે એને દર્શનમાં યથાર્થ રીતે મંદ થાય અને એ જાતની સૂઝ મુમુક્ષુને હોવી ઘટે છે. અમલીકરણ જે છે ને એ લગ્ની ને તાલાવેલી વગેરે આવે ને, લગ્ની જ માર્ગ સુજાડે છે. બેનશ્રીનું બીજું વચનામૃત, જીવની લગ્ની જ એને માર્ગ સુજાડે છે. નહીતર ખબર ન પડે કે મને મારા હિતના પરિણામ આ છે કે આ છે. કેમ કે ભગવાનના દર્શન કરવા જવા એ કઈ અહિતના પરિણામ તો નથી, અને સત્સંગમાં જવું એ પણ અહિતના પરિણામ નથી. હવે એમાં વિવેક કેવી રીતે કરવો? એની સૂઝ તો પોતાને હોવી.
અશુભ ભાવનું દ્રષ્ટાંત આપ્યું.
અશુભ ભાવને તો ઘણું કરવા જ જોઈએ, કેમ કે અશુભ કરતા શુભ ઊંચું છે. પણ બે શુભ વચ્ચે કોને પ્રાયોરિટી દેવી એ શુદ્ધ નો વિષય છે. જેમ કે અમે ગુરુદેવ નું પ્રવચન સાંભળવા અમારે ઘણી વાર બંધ આવું, સવારની બસ માં આવતા બે દિવસોમાં. બસ તો વહેલી મોડી પણ થાય કોઈ કારણસર, અથવા કોઈ એક બસ ચૂકી ગયા હોય તો બીજી બસમાં આવું, પણ ગાડી નથી, ચાલો જરાક સ્પીડ કરીને ટાઈમસર પહોંચી જાય. હવે બસથી ઉતરીએ અને જ્યાં સ્વાધ્યાય મંદિરના કમ્પાઉન્ડમાં પહોંચીએ ને ત્યાં રાઈટ વ્યાખ્યાન શરૂ થવાના. આઠના ટકોરે જો શરૂ થતું હોય આજથી નવું વ્યાખ્યાન, તો આઠના ટકોરા પડતા હોય અને વ્યાખ્યાન શરૂ થવાને તૈયારી હોય. ત્યાં ગુરુદેવ મોરી અંતાણમ કરીને ઓલું માંગણી શરૂ કરી દીધું હોય. આ બાજુ દેરાસરમાં છે, આ બાજુ ગુરુદેવનું વ્યાખ્યાન બાજુ બાજુમાં છે દેરાસર, અને સ્વાધ્યાય વાળ બાજુ બાજુમાં છે. પછી પછી 50 ડગલા હોય છે, પેલા મંદિર દર્શન કરવા જવું, પેલા વ્યાખ્યાનમાં જવું. તો ભગવાનને ગૌણ કરી દેવા, શું કરવું? બાહ્ય દ્રષ્ટિએ તો એમ લાગે કે અહીંયા જિનેશ્વર દેવ બિરાજે છે, અહીંયા તો ગુરુદેવ બિરાજે છે. જિનેશ્વર દેવ મોટા કે ગુરુદેવ મોટા? પેલા વ્યાખ્યાનમાં બેસું, અમે દોડીને વ્યાખ્યાનમાં બેસી, પછી વ્યાખ્યાન પૂરું થાય એટલે મંદિર દર્શન કરવા જઈએ. પણ એ પોતાની મેળે સૂઝ આવે, કોઈ કહે ને સમજાવે ને શીખી લીધા પછી કરે એમ નહી, એને પોતાને અંદરથી વિવેક આવવો. એવું બનેલું એક વાર કે બેન બેન છે પૂજા કરવામાં મોડું થઈ જાય અને વ્યાખ્યાન ચાલુ થયા પછી એન્ટ્રી થાય. એક બી બે બી ત્રણ બી ચાર બી ત્રીમાં તો નિયમિત આમ થવા માંડ્યું. એક દિવસ આવતા હતા ને એ જ વખતે કહી દીધું, બે વખત સ્વાહા ઓછું કરવું પણ વ્યાખ્યાનમાં ટાઈમસર ઉપસ્થિત થઈ જવું. કડક ટોનમાં એ તો ઉત્કૃષ્ટ મુમુક્ષુ હતો, ઉત્કૃષ્ટ શ્રોતા હતા. એમ કોણ પણ લઈ ગયો બધાની વચ્ચે, એમ બધાની વચ્ચે ક્યાં ગયો? બીજા તો બધા સાધારણ હોય એમને પાસે. એવી વાત છે. ગુરુદેવ ના વ્યાખ્યાનમાં પહેલી 5 મિનિટ જે ભાવ આવે એનું શું છે કે પદ્ધતિ સવારના 4 વાગ્યાના ઉઠ્યા હોય ત્યારથી એમનું ઘોલન 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 ધ્યાન ધ્યાન કર્યું હોય, સવારમાં માલ જેમા હોય ધ્યાનમાં ચાલતું હોય, પછી વ્યાસપીઠ ઉપર પણ એ 20-25 મિનિટ વહેલા સવારે આવી જતા, કારણ કે એમને બીજું કોઈ નાવા કરવાનું બધી ફરજોડ કે બહુ હતી નહીં. 20-25 મિનિટ વહેલા આવીને બેસી ગયા. એમને અનેક શાસ્ત્રોમાંથી બધું એમનું ચાલતું જ હોય, વાંચતા હોય વિચારતા હોય. પહેલી 5 મિનિટ જે એમનું વ્યાખ્યાન આપે તો બીજું ગુરુદેવ ના વ્યાખ્યાનમાં પહેલી 5 મિનિટ જે ભાવ આવે એનું શું છે કે પદ્ધતિ સવારના 4 વાગ્યાના ઉઠ્યા હોય ત્યારથી એમનું ઘોલન 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 ધ્યાન ધ્યાન કર્યું હોય, સવારમાં માલ જેમા હોય ધ્યાનમાં ઘોલન ચાલતું હોય, પછી વ્યાસપીઠ ઉપર પણ એ 20-25 મિનિટ વહેલા સવારે આવી જતા, કારણ કે એમને બીજું કોઈ નાવા કરવાની બધી ફરજો કે બહુ હતી નહીં. 20-25 મિનિટ વહેલા આવીને બેસી ગયા. એમને અનેક શાસ્ત્રોમાંથી બધું એમનું ચાલતું જ હોય, વાંચતા હોય વિચારતા હોય. એ પહેલી 5 મિનિટ જે એમનું વ્યાખ્યાન આવે શું ભાવ નીકળે એમના, એ 5 મિનિટ છોડવા જેવી નહીં એમ લાગે. અમે તો ટાઈમસર જવા વાળા, કોઈ મોડું ન કરીએ. આપણો વર્ષની વાત હોય તેમ, પર વર્ષની વાત દીધી છે 100 વર્ષ પણ, એ તો પણ એ 5 મિનિટ એટલે 99% વ્યાખ્યાનમાંથી 99 વ્યાખ્યાનમાં તો ટાઈમસર જ હોય. એ 5 મિનિટનો અમને ખ્યાલ હોય, આ 5 મિનિટ કોઈ ગુમાવા જેવી નથી. એમ શરૂઆતની 5-10 મિનિટ ખોવા જેવી નહીં. મોડા આવે એને મોટું નુકસાન સમજીએ અમે તો. એટલા મોડા લેટ લતીફ હોય બધા, આ લોકો સમજતા નથી એમ લાગે. આ સમજતા નથી, આ લોકો ગુરુદેવના વ્યાખ્યાનને સમજતા નથી એવું લાગે. એ વખતે એવો વિકલ્પ આવે. અમારે એકવાર એવું થયું, પછી મારે ભાઈને ગાડીમાં આવતા થઈ કે અમારે તમને ગાડીમાં લઈ જવા છે, તમે બસમાં નહીં જાઓ. પણ એ ભાઈ ટેબ જ મોડું પહોંચવાની. મેં કીધું કેમ કરું, પછી એક દિવસ જરા મોડું થતું હતું, મેં કીધું એમ કરો ભાઈ તમે પાછળ બે જાઓ, સ્ટીયરિંગ મારા હાથમાં આપી દો, ટાઈમમાં આપણે ટાઈમમાં નહીતર મોડા પહોંચશું, તમારું ડ્રાઇવિંગ બહુ સ્લો છે ને આપણે મોડા પહોંચશું. એમણે ભગાડી ગાડી, એમ તો ગભરાય. કઈક પણ ગાડી થોડી નબળી હતી, સેકન્ડ હેન્ડ હતી, શું લીધેલી, એમ શું કઈક નુકસાન પણ થશે. એટલે પછી બીજી વખત એવું થયું, દર રવિવારે જવાનો. બીજી વખત થયું, મને ભાઈ તમારું આ મોડું, તમને મોડા થાય થાવ સારું, મેં ગાડી તમે પહેલા ધીરી ચલો, મને તમે સ્ટીયરિંગ આપ. મને કે નાના ભાઈ સાહેબ આ ગાડી એક તો જૂની છે, તમે જે રીતે ચલાવો છો મને બીક લાગે છે. પછી મેં કહી દીધું બીજા અઠવાડિયામાં, હવે તમને મને લેવા નહીં આવતા, હું મારી મેળે બસમાં આવી જઈશ, મારે મોડું પહોંચાય એ મને પોસાય નહીં, મને બસમાં જવું પોસાય, મારે ગાડીમાં નથી બેસવું, મારે ટાઈમ સર ત્યાં પહોંચવું છે. છોડી દીધી ગાડી. એની મેળે સમજાતું હતું, પણ એ પોતાની ટેવ ન સુધરે, મોડા જવા ટેવાઈ ગયા હોય, વ્યાખ્યાનમાં ન ચાલે, 1 મિનિટ મોડું પહોંચવાનું ચાલે નહીં. એટલું મૂલ્યાંકન હોવું જોઈએ. એકાંત એવું નથી, કોઈ વાત સરળતાથી પણ એ વાત ચાલતી હોય છે. જેમ કે સૌભાગ્યભાઈ, સુભાષભાઈ એક એક પરિણામ લખે, રોજ કાગળ લખે, રોજ એક બે બે ત્રણ કાગળ લખે એને મન થાય તો. હા, વાંચેલા કાગળ છે એમ. હા, આપણને એમ લાગે કે આવું શું કરવા લખતા હશે, કે આજે એવો વિચાર હાલે છે, મારા પરિણામ એવા ચાલે છે કે આવતીકાલે તો ઉઘરાણીએ જવું જ પડશે, ઉઘરાણીએ જવું પડશે, બાજુના ગામડે ગાડું લઈને જાશું. હા, વૃદ્ધાવસ્થા એટલે હાલી ન આપેલું, ગાડું લઈને જાશું તો પાછા વળતા રોંઢાનો ટાઈમ થઈ જશે. રોંઢો એટલે બપોરનો નાસ્તો, ચાનો, ચાના ટાઈમનો રોંઢાનો ટાઈમ જશે કાઠિયાવાડી ભાષામાં. હા, ચાર વાગી જશે એવું લાગે છે, તો કાલે હું આમ જવાનો છું. કૃપાલજી ને હું ઉઘરાણીએ જવા અને લેવા દેવા, અને ક્યારે પાછા આવશે ને ક્યારે જશે, તો એને એક લાગ્યું હોય કે મને બસ મારા ભગવાન મળ્યા છે અને હવે મારી કિતાબ ખુલ્લી, મારા એક એક પરિણામને હું તો. ઘણી વાર તો એવું લખે કૃપાળુ કે તમારો પત્ર મળ્યો પણ અમારો ઉપયોગ હમણાં એ પત્ર વાંચવામાં ચાલે નહીં એવો ચાલે છે. શું લખે, ઉપયોગ ચાલતો નથી તમારી વાતો વાંચવામાં, એટલે પત્ર પૂરો વંચાતો નથી, અથવા તમારી વાત ઉપર ધ્યાન દેવાતું નથી, એમ પણ લખી નાખે. તો કે એ તમારું તમે જાણો, હું મારું જાણું, તો એની રીતે લખતા હોય લિખા જ કરે. બહુ જ સરળતા હતી એને કૃપાળુ દેવે એમ લીખ્યું 782 નંબરના પત્રમાં કે શ્રી સૌભાગ્યની મુમુક્ષુતા, દ્રઢ મુમુક્ષુતા અને જ્ઞાનીના માર્ગે ચાલવાનો એમનો દ્રઢ નિશ્ચય, અદ્ભુત નિશ્ચય, દ્રઢ નિશ્ચય નહીં શબ્દ વાપરો છે, અદ્ભુત નિશ્ચય આજે પણ અમને સાંભળે છે. અને પ્રકાર દરેક જીવના જુદા જુદા હોય છે, એને એની અંતર પરિણતિથી જ માપવા જોઈએ, એની પરિણતિ થઈ ગયેલી. કૃપાળુદેવ એટલે એની પરિણતિ જ થઈ ગયેલી. હા, એની પરિણતિ જ થઈ ગયેલી, એટલે એનું જીવ ન્યાજ રહી, ખોયું ગમે ત્યાં પણ જીવ એનો ત્યાં ત્યાં જ રહીએ, એટલે એ નવરા પડે એટલે બધી લખવા બે, નવરા પડે એટલે લખવા બે. પરિણતિથી મપાય, બાહ્ય પ્રવૃત્તિ હોય ન હોય બીજી જ વાત છે, પરિણતિથી મપાય. વિશેષ લીનતા થાય તેને ચારિત્ર કહેવાય છે, માટે આ શ્રદ્ધાનો જ પ્રયોગ છે. અંદર યથાર્થ પરિણતિ પ્રગટ કરવી તે શ્રદ્ધાનો પ્રયોગ છે, મુમુક્ષુની ભૂમિકામાં તે દર્શન મોહને મંદ કરનારો પ્રયોગ છે, માટે એને શ્રદ્ધાનો પ્રયોગ કહેવામાં આવે છે. કેમ કે પહેલો ફાયદો એને શ્રદ્ધામાં થશે સૌથી વધારે. શ્રદ્ધા એટલે આત્માનું જેવું સ્વરૂપ છે તેવી યથાર્થ પ્રતીતિની પરિણતિ, જ્ઞાયકની જ્ઞાયક રૂપે પરિણતિ પ્રગટ થાય તે શ્રદ્ધાની પ્રતીતની પરિણતિ છે. એટલે નિર્વિકલ્પ સમ્યક દર્શન થાય એવો એપ્રોચ હોય એ પ્રમાણે દર્શનનો અનુભાગ તૂટતો આવે. વેદનાથી માંડીને સ્વરૂપ નિશ્ચય સુધીના જેટલા સ્ટેજ છે એ બધા દર્શનોને કાપવાના છે. દર્શનો કપાતો 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 કમાતો ઉપશમને યોગ્ય થઈ જાય, સ્વરૂપ નિશ્ચય થાય ત્યારે પછી ઉપશમ સમ્યક દર્શન પ્રગટ થાય. તે પ્રતીતિની સાથે અમુક જાતની લીનતા આવે છે, બહુ અલ્પ સમય માટે, સેકન્ડના ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ, અમુક ભાગે, એક સેકન્ડના પણ અમુક ભાગમાં જે લીનતા આવે છે તે સ્વરૂપાચરણ ચારિત્ર છે, પણ તેને ચારિત્રની કુટીમાં ગણવામાં આવતો નથી. મોક્ષ માર્ગમાં એને ચારિત્રની કુટીમાં નથી ગણતા, એટલે એ ગુણસ્થાનું નામ અવિરત સમ્યક દ્રષ્ટિ પાડ્યું છે ભગવાને. ચૌદે ગુણસ્થાનના નામ અનાદિ અનંત છે, ગુણસ્થાનના નામ બદલાતા નથી. ચોથા કાળમાં પણ એને ચૌદ ગુણસ્થાનના આ જ નામ હતા, અને અનંત કાળ પહેલા પણ ચૌદ ગુણસ્થાનના. જેમ નમસ્કાર મંત્ર બદલાતો નથી, તેમ ચૌદ ગુણસ્થાનના નામ નથી બદલાતા. એટલે ચોથું ગુણસ્થાન અવિરત સમ્યક દ્રષ્ટિ, અને ચારિત્રનું ગુણસ્થાન કહેવામાં નથી આવતું. ભલે ત્યાં એ સ્વરૂપાચરણ ચારિત્રની જાતિ પ્રગટ થઈ છે તો પણ, અને સમ્યક દર્શન વખતે લીનતા હોય છે તો પણ. પછી પરિણતિ નો પ્રશ્ન ઉઠાવ્યો છે 113 માં, કે રુચિ પોતે કરી છતાં પરિણતિ પલટાતી કેમ નથી. કોઈ મુમુક્ષુ જીવને એવું લાગે કે અમારી તો આત્મકલ્યાણ કરવાની રુચિ તો છે જ, અમારે કાંઈ બીજા કારણથી ધર્મ પ્રવૃત્તિ કરવી નથી, આત્મકલ્યાણ કરવાના હેતુથી જ કરવી છે, તો અમારી રુચિ તો થઈ છે આત્મકલ્યાણ કરવાની, પણ પરિણતિ કેમ હજી પલટાણી નથી, એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. સમાધાન છે કે રુચિની મંદતા પોતાની છે, ભલે પરિણતિ નથી પલટાણી એનો અર્થ કે રુચિ થઈ હોય તો એ હજી પર્યાપ્ત માત્રામાં, પૂરતા પ્રમાણમાં, પર્યાપ્ત માત્રામાં એટલે પૂરતા પ્રમાણમાં નથી થઈ, મંદતા છે. એવું શંકા ન કરી, શું કે કઈક તારો આત્મકલ્યાણ ને બદલે બીજું પણ તારે જોતું હશે તો, એમ શંકા નથી કરી, એ વિશ્વાસ રાખ્યો છે. ઠીક છે, આત્મકલ્યાણ કરવું હશે ને તું આવતો, એ સમજે વાંધો નથી કાંઈ, પણ પરિણતિ નથી થઈ એનો અર્થ કે રુચિ જોઈએ એટલી નથી. અમને તો એ તો રુચિનું કાર્ડ, તારે પરિણતિનું કાર્ડ બતાવવું પડશે, એટલે અમે સ્વીકારશું તારી રુચિ. કડક નહીં, આ તો વાસ્તવિકતા આ લાઈન ની આટલી છે, આ લાઈન ની આ વાસ્તવિકતા છે. એમાં પછી બીજું શું કામ લાગે, નવાણું ક્યાં સવાલ છે. પરિણતિ પલટાય તો યથાર્થ, ન પલટાય તો મંદ છે, ભલે અયથાર્થ તમને ન કહીએ સારી ભાષામાં, પણ મંદ તો છે એ વાત નક્કી છે. પોતે અયથાર્થતા હોય તો શોધી કાઢવી, ખોજ કરવી જોઈએ. રુચિની મંદતા પોતાની છે, ઉગ્ર રુચિ થાય તો પરિણતિ પલટાયા વગર રહે. સાયન્ટિફિક છે, પરિણામનું વિજ્ઞાન છે આ તો. ઉગ્ર રુચિ થાય એટલે એની પરિણતિ પલટાય, પલટાય ને પલટાય જ. પોતાના અનુભવમાંથી નીકળે છે, અને એ તો પોતે વેદનામાં બહુ આવેલા ને, સંસ્કારી હતા, પામેલા હતા પૂર્વભવમાં, તો એ કેટલા વેદનામાં આવેલા, કેટલી લગ્નિમાં આવેલા, એવી તાલાવેલીમાં આવેલા. અને ગુરુદેવને મળ્યા પછી ગુરુદેવ પ્રત્યેની પરિણતિ એમની ભક્તિની, બધો અનુભવ ઘણો એમનો તો બોલે છે, એમનો તો અનુભવ જ બોલે છે, એમના વચનોમાં એમનો અનુભવ જ બોલે છે. રુચિ ની મંદતા પોતાની છે, ઉગ્ર રુચિ થાય તો પરિણતિ પલટાયા વગર રહે જ નહીં. એવી રુચિ થાય કે હવે બીજા સિમ્પટમ આપે છે, એવી રુચિ થાય કે બહાર માં ક્યાંય તેને ચેન પડે, ઉદાસીનતા આવે. આત્મકલ્યાણ ની રુચિ સાથે ઉદાસીનતા, તે ભૂમિકાનો વૈરાગ જેને કહેવાય છે. અત્યારે આ ત્યાગનો ભૂમિકા નથી, જેમ લોકો વૈરાગમાં આવીને ત્યાગ કરી દે છે, ભૂમિકા જ નથી. ચારિત્રમાં આવી જાય છે સીધા, ચારિત્રમાં લઈ જવા માંગે છે, થાય નહીં. શ્રદ્ધા પલટાવ્યા વિના ચારિત્ર પલટાવવા માંગે તો થાય
નહીં.
રૂંધાય લોકો છે, દબાવે છે, દમન કરે છે, એમ બહાર માં એને ક્યાંય ગમે નહી. શું થયું છે કે પોતાનો પરમાત્મા ખોવાઈ ગયો છે, છોડતો નથી. એકનો એક છોકરો 15 વર્ષનો થાય, 15 વર્ષ સુધી મોટો કર્યો હોય મા બાપે, ઓચિંતો મુંબઈમાં ન જડે તો, કોઈ નિશાળે ગયો તો પાછો નથી આવ્યો. આજે અડધી કલાક કલાક તો માને કે ભાઈબંધ દોસ્તારે કંઈક રમતે ચડી ગયો હશે, પણ વાળુના ટાઈમે ન આવે એટલે ગૂંથવા નીકળે. પછી બીજા કલાક બે કલાક થાય એટલે એમ વિચારે કે હવે જડતો નથી, કાંઈ નહીં, પહેલાં આપણને ભૂખ લાગી છે, જમી લઈએ પછી ગૂંથવા નીકળશું, એમ કરે. હે, અમે હાલના ગોતતા હોય અને 2-3 કલાક બીજી નીકળી ગઈ, રાતના 10 વાગી ગયા, છોકરો ઘરે નથી આવતો, હજી પછી વાળું કરી લે કે ન કરી લે. હે, એટલી ભાગા દોડી કરે, બધા પોલીસ સ્ટેશને ખબર આપો, હગાવાળાને ત્યાં કોલ કરો, ટેલિફોન કરો, ભાઈબંધ દોસ્તારના એના પકડીને બોલાવો, પોતે નહીં બીજા 5-10 જણાને કામે લગાડી દે. તું અહીંયા જઈએ, તું અહીંયા જઈએ, તું અહીંયા ટેલિફોન કરજે, તું અહીંયા ટેલિફોન કરજે, તું અહીંયા ગોતી લઈ દે. પણ ભૂખ લાગી તેનું શું થયું? કોઈ એમ કે પાડોશી એમ કરો ને પૈસા પહેલાં કે વાત તમે જમી લ્યો પછી આપણે બધું કરશું, એ વાત કરોમાં એમ. પણ વાંધો શું છે? તો મને ભૂખ નથી લાગી, શું કહે? નો ભૂખ ઉડી જાય એને શું થાય? ભૂખ ઉડી જાય ને ઊંઘ પણ ઉડી જાય. ઊંઘ આવે નહીં રાતે? ચાલો ભાઈ 11 વાગી ગયા, હવે રોજ તો 10 વાગે સુઈ જઈએ છે, આજે 11 વાગી ગયા, 11:30 થઈ ગયા, 12 થઈ ગયા, અરે ગમે એટલા વાગ્યા, હવે ઊંઘ આવે ને સવાર નથી. સવાર પડી જાય તો પડી જાય, પણ ઊંઘ આવે હું શું કરે? ઊંઘ નો આવે કરે હું? બે તેની ઉલટી વધે તો. સર્વ સંસાર ખાવે ઓર સોવે, કઈ કઈ બધા ભીજાય છે. દુખિયા દાસ કબીર ગાવે ઓર રોવે, હું ગાતો જાઉં, રોતો જાઉં છું, ગાતો જાઉં છું, રોતો જાઉં છું, ગાતો જાઉં છું, કે મારો ભગવાન મને મળતો નથી. આ બધા ખાઈ ખાઈને હું જાય છે, મને કઈ સમજણ પડતી નથી કે આમ કેમ છાટ થતો છે. માર્ગાનુસારી હતા ને કબીરજી, માર્ગાનુસારી હતા, બધા જૈન નહોતા, એના માટે તો એમ કહેવાય છે કે એના મા બાપમાં એક હિન્દુ ને એક મુસલમાન હતા. મા મુસલમાન હતી, પછી બાપ મુસલમાન હતા, ભગવાન. એવી રીતે કોઈ વિચિત્ર કુટુંબમાં જન્મ થયેલો, પણ એ પોતે કોઈ માર્ગ અનુસાર જીવ હતા. એના અંદરમાંથી આત્મા બોલતો હતા. માર્ગાનુસાર જીવે ને એનો આત્મા બોલે અંદરથી. નરસિંહ મહેતા એવું હતું, જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ચિહ્નો એટલે અનુભવો, જ્યાં સુધી આત્માનો અનુભવ ન કર્યો હોય ત્યાં સુધી બધી સાધના તારી જૂઠી. એ એને જવાબ માંગ્યો છે, અનુભવ થાય એટલે પરિણતિ થાય, બાકી બધી સાધના. તો કે કોઈ જટા વધારે છે ને કોઈ વાળનો લોચ કરે છે, તો કે બધા પ્રપંચ પેટ ભરવા તણા જાઓ, ફટકા માર્યા છે. ત્યાગી થાય એટલે ધંધો વેપાર ની નોકરી તો હોય નહીં, પેટ ભરવાનો તો પ્રોબ્લેમ ઉભો હોય. તો કે એના માટે બધા આડંબર ગમે એટલા કરતા હોય, કરે તો અનુભવ લાવતો, હું બીજું કઈ ન આત્મા બોલે છે. અનિમતિ માં જન્મ છે, જૈન નથી, એનો આત્મા બોલે છે. કેમ ગુરુદેવ કહેતા કે ઘટ ઘટ અંતર જીને બસે, ઘટ ઘટ અંતર જૈન. બધા અંદર માં તો આત્મા છે, પરમાત્મા છે, એ અપેક્ષા એ બધા જીન છે, જીન છે, જૈન નહીં, જીન છે. ભગવાન ની તો દ્રષ્ટિ જે છે, આનંદજી એ ગાયું કે પ્રભુ તું જાણગ રીતે સૌ જગ દેખતા હો લાલ, નિજ સત્તા એ શુદ્ધ સૌને દેખતા હો લાલ. તમારે બધા એક શુદ્ધ સત્તાવન સ્વરૂપે જુઓ છો, આપણે જોવાની દ્રષ્ટિ બધાને એક સરખી, સામ્ય ભાવ છે. સર્વાત્મા સમદ્રષ્ટિ દો, આ વચન ને હૃદય લખો. કૃપાળુ દેવ એ ગયું 70મા વર્ષ પહેલા, એ બધું આત્મા માંથી નીકળે છે. વ્યાખ્યા તો કરીશ, બહુ યાદ નથી, પણ મેં તો ભાવ એટલો પકડ્યો છે કે એ જીવો જૈન સંપ્રદાયમાં નહીં હોવા છતાં પણ જે જિનેશ્વર દેવ ના સિદ્ધાંતો છે એવી વાત એના આત્મા માંથી કરતા હોય છે. એટલે આપણા જે શાસ્ત્ર ના સિદ્ધાંતો છે, જે દિવ્ય ધ્વનિ માંથી શાસ્ત્ર થી મોજુદ રહ્યા છે, એની યારે મેળ ખાય એવું છે. અને એને જો જૈન શાસ્ત્ર મળે તો એ તો વળગી જ પડે, પણ એનો બેડો પાર થઈ જાય. પણ આજે એને કાલે એને મળશે. આ ભવે જૈન ધર્મમાં નહીં આવ્યા હોય તો બીજા ભવે આવી જશે. એવા જીવ મનુષ્ય મટીને મનુષ્ય થાય છે, મિથ્યા દ્રષ્ટિ છે ને, દેવગણો જાય, મનુષ્ય મટીને મનુષ્ય થાય, જૈન ગુણમાં જન્મે, અને એને સાચા દેવગુરુ શાસ્ત્રનું, વિતરાગી દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત મળે, રસ્તો પકડી દે. કુળ ધર્મમાં જેમ બીજા જન્મ હોય એનો વારો ન આવે, એનો વારો આવી જાય. હેલો, એવું છે. હા, એ કુદરતી છે, અંદરથી આત્મા જ અંદરથી એમ પોકાર કરે છે. બહારમાં ક્યાંય તેને ચેન પડે નહીં, એવી રૂચિ અંદર ઉગ્ર થાય તો પોતે પુરુષાર્થ કર્યા વગર રહેતો નથી. એવી રૂચિ અનુયાયી પુરુષાર્થ છે, પુરુષાર્થ આપોઆપ જ ચાલે, સહજ ચાલે. એની ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે 114મા ચાલ્યું છે કે ઉગ્ર રૂચિના પુરુષાર્થનું સ્વરૂપ સમજાવવા કૃપા કરશો. એવી ઉગ્ર રૂચિ કેવી હોય કે એમાંથી પુરુષાર્થ ચાલે, એ થોડી વાત કરો. સમાધાન, જીવ અનાદિનો અભ્યાસ છે ત્યાં દોડ્યો જાય છે, એટલે વિભાવ સહજ થઈ ગયો છે, વિભાવની પરિણતિ સહજ થઈ ગઈ છે, ઉલટી પરિણતિ. કેમ કે એનો જ અભ્યાસ છે, અભ્યાસ એટલે પ્રેક્ટિસ, ઉલટી પ્રેક્ટિસ ચાલે છે. આ પ્રયોગનો પ્રશ્ન પૂછ્યો છે 111મા, પણ ઉલટો પ્રયોગ કરે છે. જે કુટુંબ પરિવારમાં પોતાનું અસ્તિત્વ નથી, ત્યાં પોતાપણું કરે છે કે નથી કરતો, એ ઉલટો પ્રયોગ છે. અને એ ભાવ સતત ચાલે છે કે નથી ચાલતા, એ ચાલે છે, તો ઉલટો પ્રયોગ ને ઉલટી પ્રેક્ટિસ ચાલે છે. તારે પ્રયોગને સમજવો હોય તો ઉલટા પ્રયોગથી સમજી લે કે પ્રયોગ કોને કહેવાય. ઉલટી પ્રેક્ટિસ થી પ્રેક્ટિસ કોને કહેવાય એ સમજી લે. શાસ્ત્ર વાંચવાની જરૂર નથી એના માટે, તારા પરિણમનને જો સમજાય એવી વાત છે. જીવ ક્યાં દોડે છે પરિણામમાં, અનાદિનો અભ્યાસ છે ત્યાં. એટલે વિભાવ સહજ થઈ ગયો છે, વિભાવ ભાવ છે સાધારણ થઈ ગયો છે, સહજ થઈ ગયો છે. એમાં શું, મારા કુટુંબમાં હું મારા કુટુંબીઓને મારા પરિવારને મારો ન ગણું તો કઈ પાડોશીને મારો ગણું એમ કે, તો મારો કુટુંબ ધર્મ છે એમ કે. ભાઈ તને અધોગતિમાં લઈ જશે, ધર્મ બરમ નથી, અધર્મ છે. છોકરાને વાલો ન કરવો, સવાલ તો થાય કે ન થાય, કરવા જેવું નથી. શું ઉતાપણું કરીને વાલપ કરવા જેવી નથી, એ મીઠું ઝેર છે, ખબર નહીં પડે તને. જેટલો રસ લે ત્યારથી ઝેર પીવાનું શરૂ કરી દે. અને મોટી ઉંમર છે ત્યાં સુધીમાં કેટલું પી લીધું એને ખબર નથી. પછી કહે છે કે હું આ વાત સાંભળું છું, મારો પુરુષાર્થ ઉપડતો નથી, પણ ટોક્સિકેશન થઈ ગયું છે એનું. હું વ્યસની લોકો હોય ને, દારૂ બીડી ચા બહુ આખી જિંદગી પીધા હોય, એને કોઈ રોગ લાગુ પડે ને પછી દવા જલ્દી એને કામ ન કરે. એવા દર્દીને દવા ન લાગુ પડે. ચર્ચા ચાલતી હતી ડોક્ટર ગાંગુલી હારે કલકત્તા ગયો તો બહુ અઠવાડિયામાં, પેલા અઠવાડિયાથી બધા ફેરફારો બહુ હતા. તો કોઈ ટોક્સિકેશન નથી ને કે, તરત દવા લાગુ પડે કે. એને તો બધું સૂજે અંદર છે, એ માર્ગ અનુસાર જીવ જેવા છે. હા, એને એ પ્રકારની એને કોઈ સૂજ છે એ આંખો વચ્ચે એમ કે આ દવા એમ કહી દે. હા, પણ ટોક્સિકેશન હોય, વ્યસની જીવ હોય, એને દવા ન લાગુ પડે જલ્દી. એમ આખી જિંદગી કુટુંબ પરિવાર સંપત્તિ સામગ્રી નસીબ મારું 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 કર્યું હોય, એ આ વાત સાંભળે તો એને જલ્દી અસર ન કરે, આ દવા એને અસર ન કરે. પરિણતિ તીવ્ર થઈ ગયું હોય ઉલટી, ઘણું ઝેર પીવાય. અને આ અંદરમાં દિશા પલટવી છે. અંદરમાં તો પહેલા દિશા પલટાય છે ને પછી દશા પલટાય છે, આખી દિશા જ પલટવાની છે. તે વાત છૂટી જાય છે, દિશા પલટવાની વાત છૂટી જાય છે. જ્યાં સુધી યથાર્થ રુચિ અને યથાર્થ પુરુષાર્થ ન હોય ત્યાં સુધી દિશા પલટાતી નથી, એટલે દશા પણ પલટાતી નથી. થોડો વિસ્તાર પણ અહીંયા દિશા પલટાવાની વાત કરી છે, એ પણ એમને વિશેષ વાત કરી છે. આવતીકાલના અધ્યાયમાં વિસ્તાર થઈ ગયો છે.